સમુએલનું પહેલું પુસ્તક એનો બીજો અધ્યાય. સમુએલનું પહેલું પુસ્તક અધ્યાય બીજો. અને હન્નાએ પ્રાર્થના કરતા કહ્યું કે મારું અંતઃકરણ યહોવામાં ઉલ્લાસ કરે છે, મારું સિંહ યહોવામાં ઊંચું કરાયું છે, મારું મુખ મારા શત્રુઓ સામે છૂટું થયું છે, કેમ કે હું તારા તારણમાં હરખાઉં છું. યહોવા જેવો પવિત્ર કોઈ નથી, કેમ કે તારા સિવાય બીજો કોઈ નથી, વળી અમારા ઈશ્વર જેવો બીજો કોઈ ખડક નથી. હવે પછી એમ અતિશય ગર્વથી વાત કરશો નહીં, તમારા મુખમાંથી મદોન્મત્તપણું ન નીકળે, કેમ કે યહોવા તો જ્ઞાનનો દેવ છે અને તેનાથી કૃત્યોની તુલના થાય છે. પરાક્રમી પુરુષોના ધનુષ્યો ભાંગી નંખાયા છે અને લથડિયા ખાનારા બળથી વેષ્ટિત કરાયા છે. જે તૃપ્ત હતા તે રોટલી માટે મજૂરી કરે છે અને જે ભૂખ્યા હતા તે એસ આરામ ભોગવે છે. આ વાંઝણીએ સાતને જન્મ આપ્યો છે અને જેને ઘણા છોકરા છે તે જુરે છે. યહોવા મારે છે ને જીવતા કરે છે, તે સેઓલ સુધી નમાવે છે ને તેમાંથી બહાર કાઢે છે. યહોવા દરિદ્રી કરે છે ને દ્રવ્યવાન પણ કરે છે, તે પાળે છે ને તે જ ઉઠાડે છે. તે દરિદ્રીઓને ધૂળમાંથી ઉઠાડે છે, ભિખારીઓને સરદારોની સાથે બેસાડવાને અને તેમને ગૌરવના રાજ્યસનનો વારસો પમાડવાને તેમને ઉકરડા પરથી ઉભા કરે છે. કેમ કે પૃથ્વીના સ્તંભો યહોવાના છે અને તે પર તેણે જગતને સ્થાપ્યું છે. તે પોતાના ભક્તના ચરણોની સંભાળ રાખશે, પણ દુષ્ટો અંધકારમાં ચૂપ કરી નખાશે, કેમ કે બળથી કોઈ પણ જઈ પામશે નહીં. યહોવાની સામે ટક્કર લેનારાના ટુકડે ટુકડા કરી નખાશે, તેમની સામે આકાશમાંથી તે ગર્જના કરશે. યહોવા પૃથ્વીના છેડાઓ સુધી ન્યાય કરશે, તે પોતાના રાજાને બળ આપશે અને પોતાના અભિષેકનું સિંહ ઊંચું કરશે. પછી એલકાના રામામાં પોતાને ઘેર ગયો અને છોકરો એલી યાજકની આગળ યહોવાની સેવા કરતો હતો. હવે એલીના દીકરા બલિયાળ પુત્રો હતા, તેઓ યહોવાને ઓળખતા નહોતા. લોકો સાથે યાજકોનો રિવાજ એવો હતો કે જ્યારે કોઈ માણસ યજ્ઞાર્પણ કરતો ત્યારે માંસ બફાતી વખતે યાજકનો ચાકર હાથમાં ત્રિશુળ લઈને આવતો અને તે કળાયમાં, દેગમાં, તાવડામાં કે હાલામાં તે ભોંકતો. ત્રિશુળની સાથે જેટલું માંસ બહાર આવતું તે બધું યાજક પોતાના માટે લઈ જતો. જે સર્વ ઇસ્રાયેલીઓ શિલોમાં આવતા તેઓની સાથે એ જ પ્રમાણે તેઓ વર્તા, વળી તેઓ ચરબીનું દહન કરતા તે અગાઉ યાજકનો ચાકર આવતો ને યજ્ઞ કરનાર માણસને કહેતો કે યાજકને ભૂંજવાને માટે માંસ આપ, કેમ કે તે તારી પાસેથી સીઝેલું નહીં લે પણ કાચું માંસ લેશે. જો તે માણસ તેને એમ કહેતો કે તેઓ જરૂર હમણાં ચરબીનું દહન કરી નાખશે અને પછી તારું દિલ ચાહે તેટલું લઈ જજે, તો તે કહેતો કે ના, પણ તું મને હમણાં જ તે આપ, નહીં તો હું જબરજસ્તીથી તે લઈ લઈશ. અને એ જુવાનોનું પાપ યહોવાની દ્રષ્ટિમાં ઘણું મોટું હતું, કેમ કે એ માણસો યહોવાના અર્પણને ધિકારતા હતા. પણ સમુએલ બાલ્યાવસ્થામાં શણનો એફોદ પહેરીને યહોવાની હજુરમાં સેવા કરતો હતો. વળી તેની મા પોતાના પતિની સાથે વાર્ષિક યજ્ઞ કરવાને આવતી ત્યારે તેને માટે નાનો અંગરખો બનાવીને દર વર્ષે લાવતી. અને એલીએ એલકાનાને તથા તેની સ્ત્રીને આશીર્વાદ દઈને કહ્યું કે યહોવાને જે દીરવામાં આવ્યું છે તેને બદલે યહોવા આ બાઈને પેટે તને બીજા સંતાન આપો. પછી તેઓ ઘેર ગયા. ત્યાર પછી યહોવાએ હાન્ના પર એવી કૃપા કરી કે તેને ગર્ભ રહ્યો અને તેને પેટે ત્રણ દીકરા ને બે દીકરીઓ થયા. અને બાળક સમુએલ યહોવાની હજુરમાં રહીને મોટો થયો. હવે એલી ઘણો વૃદ્ધ થયો હતો અને તેના દીકરા સર્વ ઇસ્રાયેલની સાથે જે વર્તણૂક ચલાવતા ને મુલાકાત મંડપના દ્વાર આગળ કામ કરનારી સ્ત્રીઓની સાથે કેવી રીતે કુકર્મ કરતા તે બધું તેણે સાંભળ્યું. ત્યારે તેણે તેઓને કહ્યું કે તમે આવા કામ કેમ કરો છો, કેમ કે આ સગળા લોકો તરફથી તમારા કુકર્મો વિશે હું સાંભળું છું. ના, મારા દીકરાઓ, જે હકીકત હું સાંભળું છું તે સારી નથી. તમે તો યહોવાના લોકો પાસે તેની આજ્ઞાનું ઉલ્લંઘન કરાવો છો. જો કોઈ માણસ બીજા માણસની વિરુદ્ધ પાપ કરે તો દેવ તેનો ન્યાય કરશે, પણ જો કોઈ માણસ યહોવાની વિરુદ્ધ પાપ કરે તો તેને સારું કોણ વિનંતી કરે. પણ તેઓએ પોતાના પિતાની વાત સાંભળી નહીં, કેમ કે યહોવાની ઈચ્છા તેઓને મારી નાખવાની હતી. બાળક સમુએલ મોટો થતો ગયો ને યહોવાની તેમજ માણસોની કૃપા તેના પર હતી. દેવના એક ભક્તે એલી પાસે આવીને તને કહ્યું, યહોવા એમ કહે છે કે જ્યારે તારા પિતૃનું કુળ મિસ્રમાં ફારુનના કુળની ગુલામીમાં હતું ત્યારે મેં તેઓને દર્શન દીધું હતું કે નહીં, અને મારો યાજક થવા માટે મારી વેદી પર યજ્ઞ કરવા, ધૂપ બાળવા અને મારી આગળ એફોદ પહેરવા માટે મેં તને ઇસ્રાયેલના સઘળા કુળોમાંથી નીવડી કાઢ્યો હતો કે નહીં? તારા પિતાના કુળને ઇસ્રાયેલના સર્વ હોમયજ્ઞો મેં આપ્યા હતા કે નહીં? તો મારો જે યજ્ઞ ને મારું જે અર્પણ મારા રહેઠાણમાં કરવાની મેં આજ્ઞા કરી છે તેને તમે કેમ લાત મારો છો? વળી મારા ઇસ્રાયેલ લોકના સર્વ ઉત્તમ અર્પણોથી પુષ્ટ બનીને તું મારા કરતા તારા દીકરાઓનું માન કેમ વધારે રાખે છે? આથી ઇસ્રાયેલનો દેવી યહોવા કહે છે કે તારું કુળ તથા તારા પિતાનું કુળ મારી સમક્ષ સદા ચાલશે એમ મેં કહેલું તે ખરું, પણ હવે યહોવા કહે છે એ મારાથી દૂર રહો, કેમ કે જેઓ મને માન આપે છે તેઓને હું પણ માન આપીશ, અને જેઓ મને તુચ્છ ગણે છે તેઓ હલકા ગણાશે. જો એવા દિવસો આવે છે કે જેમાં હું તારો ભુજ ને તારા પિતાના કુળનો ભુજ કાપી નાખીશ, કે જેથી કરીને તારા કુટુંબમાં કોઈ માણસ ગરડો થાય નહીં. ઇસ્રાયેલ પુત્રોને જે સર્વ સમૃદ્ધિ દેવ આપશે તે મધ્ય મારા રહેઠાણમાં તો તું વિપત્તિ જોશે, અને તારા ઘરમાં ગરડો માણસ કોઈ દિવસ થશે નહીં. અને તારા જે માણસને મારી વેદી પાસેથી હું કાપી નાખીશ નહીં, તે માત્ર તારી આંખોનો ક્ષય કરવાને ને તારું દિલ દુખાવા રહેશે, અને તારા કુળની સગડી વૃદ્ધિ તેઓની ખીલતી વયમાં મરી જશે. અને આ તારે માટે ચિહ્નરૂપ થશે જે તારા બે દીકરા હોફની તથા ફિનહાસ પર આવશે, એટલે કે તે બંને એક જ દિવસે મરણ પામશે, અને મારા અંતકરણ તથા મારા મનમાં જે છે તે પ્રમાણે કરે એવો એક વિશ્વાસુ યાજક હું મારે માટે ઊભો કરીશ. સ્થિર રહે એવું ઘર હું તેને માટે બાંધીશ, અને મારા અભિષિક્તની સન્મુખ તે સદા ચાલશે. અને એમ થશે કે તારા કુળમાંથી જે કોઈ બચી ગયા હશે તે સર્વ આવીને એક રૂપિયાને માટે ને રોટલીના એક કકડાને માટે તેને પગે પડશે ને કહેશે કે યાજકને લગતું કંઈ પણ કામ મને આપ કે હું ટુકડો રોટલી ખાવા પામું.